શ્રી પ્રવચન સાર ગાથા 223 થી 225 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 148.
શરીર ડૂબું છે, ક્રશ છે, તો જરા ઠીક થાય તો સારું. મુનિને પ્રાપ્તિની આશા હોતી નથી. પૂર્વોક્ત ઉચિત લક્ષણ ગ્રાયન ન ચ તદ વિપરીતમ અધિકમ વા ઇતિ અભિપ્રાય. કેટલું સ્પષ્ટ કર્યું છે, ગ્રહણ કરો મુનિ. આ રીતે બાહ્ય ઉપકરણ ને પરિગ્રહ રૂપે આટલે સુધી ગ્રહણ કરો, અલ્પમ ઓછું ઉપકરણ ઉપરી ઉપકરણ કહો કે પરિગ્રહ કહો, એ આટલો અલ્પ પરિગ્રહ, જો કે અલ્પ છે તો પણ પૂર્વોક્ત લક્ષણ આગળ જે કહ્યા, શૌચ જ્ઞાન આહાર નિહાર એટલા પૂરતા સાધન, એથી વધારે કે એથી વિપરીત બે વાત લીધી છે. આમાં અધિકમ શબ્દ વાપરો છે, એટલે આમાં એટલો વિપરીત શબ્દ લીધો હતો કાલે, કે થોડું વિપર્ય સ્વરૂપ ન પુનરપી અલ્પોપી થોડું વિપર્ય સ્વરૂપ એમ લીધું હતું. અપવાદ નો તો એ અપવાદ છે તે શું છે, એ વસ્તુ ધર્મ નથી. સિદ્ધાંત છે એ વસ્તુનો ધર્મ છે. આત્મવસ્તુનો ધર્મ છે તો સિદ્ધાંતમાં કયો કે આત્મા પોતે સ્વરૂપથી વિતરાગ સ્વરૂપ છે, રાગ રહિત તત્વ છે, અને રાગ રહિત પરિણામ થવું એટલો જ વસ્તુ ધર્મ છે. એમાં અપવાદ વચ્ચે આવે ને એનો રાગ થાય એ વસ્તુ ધર્મ છે. એ સાથે સાથે અહીંયા સ્પષ્ટતા કરતા જાય છે. કિમ કિંચણતી તકમ જો જીનવરેન્દ્ર મોક્ષ ના અભિલાષી ને દેહ પરિગ્રહ છે એમ કહીને દેહ માં પણ અપ્રતિકર્મ પણ ઉપદેશ શું છે, સંસ્કાર રહિત પણ ઉપદેશ શું છે, તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો હોય જ, શેનો હોય ને એમ કે. જ્યાં શરીરને પરિગ્રહ કહ્યો ભગવાને, પછી બીજો પરિગ્રહ રાખવાનો પ્રશ્ન રહેતો નથી. કે બીજો પરિગ્રહ હોય તો વાંધો નહીં, એવો કદી કહેનારનો આશય હોય શકે તર્ક. થોડોક પણ તર્ક ત્યાં કરવાની જરૂર છે, અને થોડો પણ તર્ક કરવો એ વિરુદ્ધ છે. તર્ક કરે છે ને કે ભાઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને આમ કરે, આહાર લીએ પ્રાણું કરે. અત્યારે દિગંબર સંપ્રદાયમાં છૂટ છે, મોક્ષના અભિલાષીને એટલે સાધુને ઓ પુનર્ભવ કામી ન, જેને ફરીને ભવ જોતો નથી એવો કામી છે, એવી ઈચ્છા વાળો એવી અભિલાષા વાળો છે ઓ પુનર્ભવ કામી. એનો અર્થ મોક્ષાભિલાષી જેવો છે. ઓ પુનર્ભવ કહો કે મોક્ષ કહો, ફરીને ભવ ન થવો એનું નામ મોક્ષ છે. તેને દેહ પરિગ્રહ છે એમ કહીને દેહ માં પણ અપ્રતિકર્મ પણ એટલે દેહ ના સંસ્કાર, નાવું સાફસૂફ રાખો દેહને, સવારમાં દાંતણ કરે ત્યાંથી માંડી મોઢું ધોવે, મજામત કરે, નાય, શરીર લૂછે અને સારા કપડા એને પહેરાવે કે તેલ અત્તર વગેરે છોડે. એ તમામ પ્રકાર છે બધા દેહ ના સંસ્કાર છે એમ કે છે. એ મુનિ ને કોઈ દેહ નો સંસ્કાર હોય શકે નહીં, દાંતણ થી માંડીને કોઈ દેહ નો સંસ્કાર મુનિ કરતા નથી. આ બહુ ધૂળ લાગી ગઈ છે, સ્નાન કરી લ્યો, શરીર સાફ કરી લ્યો, એ મુનિ ને હોતો નથી. ટીકા. અહીં સામાન્ય પર્યાયનું સહકારી કારણ હોવાથી જેનો નિષેધ કરવામાં આવ્યો નથી. સામાન્ય પર્યાયનું સહકારી કારણ હોવાથી શરીરને સામાન્ય પર્યાયનું સહકારી કારણ બાહ્ય સંયમમાં એ શરીર નિમિત્ત છે. આ ગંધન વચનનો પણ વિષય લે છે. સામાન્ય પર્યાયનું સહકારી કારણ હોવાથી જેનો નિષેધ કરવામાં આવ્યો નથી, શરીરરૂપી પરિગ્રહનો નિષેધ કરવામાં આવ્યો નથી, એવા અત્યંત ઉત્પાદ દેહમાં પણ પૂર્વકર્મથી મળેલો એવા ઉત્પાદ એને પ્રાપ્ત, પૂર્વકર્મથી પ્રાપ્ત અત્યંત ઉત્પાદ દેહમાં પણ આ દેહ પરગ્રહ હોવાથી પરિગ્રહ છે, અત્યંત ઉત્પાદ હોવા છતાં એને પરિગ્રહના ખાનામાં રાખ્યો છે. કેમ કે પરગ્રહ છે, ખરેખર તે અનુગ્રહને યોગ્ય નથી, પણ ઉપેક્ષાને યોગ્ય છે. તે અનુગ્રહને યોગ્ય નથી પણ ઉપેક્ષાને યોગ્ય છે. એ રાગ કરવાને યોગ્ય નથી પણ ઉદાસીનતા કરવા લાયક છે એમ કહે છે. ભલે એનો નિષેધ કર્યો નથી, કેમ કે તો આયુષ છૂટે ત્યારે છૂટવાનો છે. એ પહેલા કોઈ દેહને છોડવા માંગે તો છૂટતો નથી, આપઘાત કરે છે ને બચી જાય છે. એને ઈચ્છા હોય કે આ શરીર જ મારે જીતું નથી, કોઈ રોગથી કંટાળીને કે કોઈ ગમે ગમે તેવા કલ્પેલા દુઃખના કારણે, પણ જ્યાં સુધી આયુષ હોય જ્યાં ખાઈને બચી જાય. સર્પ કરડે ને બચી જાય, નીચી કરડે ને બચી જાય, ઝેર ખાય ને ઉલટી જાય. એની વીજળીના પરમાણુ એવા કામ કરે કે ફોરિન મટીરિયલ ને અંદર સંગ્રહે નહીં, ઉલટી વોમિટ થઈને બહાર નીકળી જાય, ઉલટી થઈ જાય અને બચી જાય, એવા કેસ બને છે. જ્યાં સુધી આયુષ હોય ત્યાં સુધી એનો સંયોગ રહે છે. અત્યંત ઉત્પાદ દેહમાં પણ આ દેહ પરગ્રહ હોવાથી પરિગ્રહ છે, પરગ્રહપણાને કારણે એને પરિગ્રહ ગણવામાં આવે છે, તેથી તે રાગને લાયક નથી, રાગ કરવા યોગ્ય નથી. અનુગ્રહ તો કૃપા, શરીર ઉપર મહેરબાની રાખો, એ રાગ કરવા જેવો નથી. અનુગ્રહનો મુહૂર્ત તો કૃપા થાય છે, પણ ઉપેક્ષા યોગ્ય છે. આદર કરવા જેવો નથી, ખરેખર અનુગ્રહ એટલે અહીં આદર લેવો. દેહ છે તે આદરણીય નથી પણ ઉપેક્ષાનો સાધન છે, ઉપેક્ષાનો વિષય છે એમ કહીને ભગવંત અરંત દેવોએ અપ્રતિકર્મપણું ઉપદેશ્યું છે. શરીર પ્રત્યેની ઉપેક્ષા તો ચોથા ગુણ સ્થાનથી સાધકપણું શરૂ થાય ત્યાંથી ચાલુ થઈ જાય છે. પછી જેટલી જેટલી આત્મા આશ્રિત સ્થિતિ તે અનુસાર દેહની ઉપેક્ષા એને હોય છે. પછી જેમ જેમ આગળ જાય એમ વિશેષ હોય છે. મુનિ તો પ્રચુર સ્વસંવેદનમાં રહેવા વાળા છે એટલે દેહની તીવ્ર ઉપેક્ષા હોય છે. એટલે એને ઠંડી ગરમી વરસાદ શરીરને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એવી અપેક્ષાથી જોતા નથી. ઉપેક્ષાનો વિષય છે ને, હા એ જ ગણકારે નહીં. એ ખરેખર તો દેહનો ઉપયોગ નથી, દેહનો ઉપયોગ જ ખરાબ થઈ ગયો હોય એવી રીતે દેહનું ખોખું હારે ને હારે રહે છે, બસ એટલી વાત છે. બાકી જાણે ખબર જ નથી. શ્રીમદજીએ નથી લખ્યું કે અમે દેહ ધારીએ છીએ એ માંડ સંભાળીએ ત્યારે યાદ આવે છે. તો એમાંથી શું જોવા જેવું છે કે આત્માકાર વૃત્તિ કેટલી રસવાળી હશે, કે હું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છું, એની આત્માકારતા વૃત્તિમાં કેટલો એનો રસ હશે, કેટલા હદે એનો રસ હશે, કે દેહ ને માન માન સંભાળી ત્યારે યાદ આવે છે અમે દેહ ધારી, એ તો હજી અહીંયા નીચે છે, આ તો મુનિ ની વાત લીધી છે, મુનિ તો ક્યાંય આગળ છે એનાથી, હા ગ્રસ્થ છે, વેપારી, વેપાર ધંધો કુટુંબ પરિવાર છે ને બધું, પ્રવૃત્તિ નો પછડાટ એક જગ્યા એમ કહ્યું છે, 12 મહિનામાં 1-2-3 મહિના નીકળી જતા હતા, મુંબઈ છોડીને, ધંધો મુંબઈમાં હતો, મુંબઈ છોડી દેતા હતા, તેથી તો મુંબઈમાં આટલી ધમાલ નહોતી, આટલા વાહન ઉગે જ છે એમ કહીને, ભગવંત અરંત દેહ અપ્રતિકર્મ પણ ઉપદેશ શું છે, ઉદાસીનતાનો વિષય હોવાથી અરંત ભગવંત અરંત દેહ શરીરના સંસ્કાર ન કરવા એમ ઉપદેશ શું છે, શરીર સંબંધી હિનીય સંસ્કાર કરવા યોગ્ય નથી એમ ઉપદેશ શું છે, એનો અર્થ એ છે કે ભગવાન અરંત દેવ જયારે મુનિ અવસ્થામાં હતા, હજી અરિહંત નહોતા થયા, ત્યારે પણ એ શરીર પ્રત્યે અપ્રતિકર્મ ની દશા હતી એમને, એ શરીર પ્રત્યે પ્રતિકર્મ ની દશા નહોતી, શરીર પ્રત્યે કોઈ કર્મ સંસ્કાર કરવો ના હું આ તે બીજી એમનું તો પુણ્યમાન શરીર એવું હોય છે, કે બીજું એમાં મેળ કે અસ્વચ્છતા કે કદરૂપણું કે એમાં કઈ દેખાય નહીં, પ્રકૃતિ છે ને દેહ જેવો હોય છે, નિહાર હોતો નથી, આર હોય પણ જન્મથી જ નિહાર હોતો નથી, એ વગેરે પણ એ મુનિ દશામાંથી પસાર થયા છે, એટલે આત્મભાવ કેટલી હદે કામ કરે છે એ એમાં પોતાના અનુભવમાં આવેલી વાતને ઉપદેશમાં એમને મૂકી છે. તો પછી જો દેહને વિશે આમ છે, તો પછી ત્યાં શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિની સંભાવનાના રસિક પુરુષને શેષ અન્ય અનુપાત પરિગ્રહ વિચારો શાનો હોય, વિચારો શબ્દ વાપર્યો છે, વરાકહ, વરાકહ શબ્દ પૂજ્યો છે, અથ તત્ર શુદ્ધાત્મ તત્વ ઉપલંબ સંભાવના રસિકસ્ય શેષો અન્ય અનુપાત પરિગ્રહો વરાક કેમ નામ સ્યાત ઇતિ વ્યક્તિ વહી તેષામ આકુત. શું કહ્યું કે જે બેહદ પરિગ્રહ છે એમ ભગવાને ઉપદેશ શું છે, તો પછી જે આત્માને જે જીવને શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ, શુદ્ધાત્મ તત્વની પ્રાપ્તિ, એની સંભાવનાનું રસિકપણું પ્રાપ્ત વારંવાર એને પ્રાપ્ત થતો હોય, શુદ્ધ ઉપયોગની દશા જેને ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી હોય એવા આત્માના રસિક પુરુષને બાકીના અન્ય અનુપાત એટલે નહીં પ્રાપ્ત એવા પરિગ્રહ એ વિચારો પરિગ્રહ એને હોય ક્યાંથી એમ કે છે, એને હોવાનો પ્રશ્ન રહેતો એવો તેમનો અરિહંત દેવોનો આશય યત છે, યત તેષામ કુતઃ એવો એમનો આશય સ્પષ્ટ છે, આથી નક્કી થાય છે કે ઉત્સર્ગ વસ્તુ ધર્મ છે, અપવાદ નહીં, આથી એમ સિદ્ધ થાય છે. આ મથાળું છે અહીંયા ઉતર્યું પછી ઉપર લીધું છે ને મથાળું, ઉત્સર્ગ વસ્તુ ધર્મ છે એટલે કે એકાંતે વિતરાગતા થવી તે જ વસ્તુનો ધર્મ છે, જરા પણ રાગ કરવો તે સિદ્ધાંતને બહારની ચીજ છે, સિદ્ધાંતમાં એનો સમાવેશ છે. સંપૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે, જિનમાર્ગ છે એ જે આત્માને પૂરેપૂરી નિર્દોષતા જીવતી હોય, થોડો પણ રાગ કરવો એ ધર્મ નથી, અધર્મ છે, પછી ચાહે તે પ્રકારનો હો અને કોઈ પણ આત્માનો હો, ઈચ્છા થઈ રાગ થવો અંશ માત્ર, કોઈ પણ અંશે, ઓછામાં ઓછા અંશે, અલ્પ અંશે, એ પણ અહીંયા અધર્મ છે ને ધર્મ છે ને એ સ્પષ્ટ વિષય છે. એટલે એમ કે છે ઉત્સર્ગ ધર્મ છે, અપવાદ છે તે કઈ વસ્તુ ધર્મ છે હોય છે, એનું જ્ઞાન કરાવે છે. એનો અર્થ શું છે કે કોઈ જીવને કોઈ કાળક્ષેત્ર વર્ષ અપવાદ હોય તો એનું જ્ઞાન કરાવ્યું છે, પણ એને ધર્મ તરીકે થતો નથી. અવલંબવા યોગ્ય છે પરમ નિર્ગ્રંથ પણ કહો અથવા પરમ વિતરાગતા કહો, તે પરમ વિતરાગતાનું અવલંબન કરવા યોગ્ય છે. કેમ કે એ જ વસ્તુ ધર્મ છે, આત્મા સ્વભાવે એવી જ વસ્તુ છે કે જે રાગ રહિત ચિત્ત છે. પ્રત્યેક આત્મા સ્વભાવથી, આ આત્મા કહો કે પ્રત્યેક આત્મા કહો, સ્વભાવથી રાગ રહિત ચિત્ત છે. પછી રાગ કરવો એને માટે ધર્મ હોય, વસ્તુ ધર્મ હોય એમ કેમ સંમત કરી શકાય? માય તો હિમાયત કરે રાગની, એ તમે શુભ રાગને નિંદો છો, એ તમે શુભ રાગનો નિષેધ કરો છો, વ્યવહારને તમે તોડી પાડો છો. ભાઈ આ શું કહે છે? સ્પષ્ટ કહે છે કે વસ્તુ ધર્મ તો વિતરાગતા છે, રાગ છે વસ્તુ ધર્મ છે. પછી ભૂમિકા બહાર જઈને રાગ કરે એનો તો પ્રશ્ન જ નથી, એને તો અહીંયા ચર્ચવાનો વિષય જ લઈ શકાય નહીં. કેટલું છૂટું પડી ગયું છે હે? પાનું 409 થી 4 મિનિટ. અથો સર્વસંગ પરિત્યાગે શ્રેષ્ઠ શેષમ અશક્ય અનુષ્ઠાનમ ઇતિ પ્રરૂપયતિ. હવે સર્વસંગ પરિત્યાગ, કોઈ પણ પરદ્રવ્યનો એક રજકણનો પણ ગ્રહણ કરવો એ યુગ છે. એનું જે અનુષ્ઠાન એટલે ચારિત્ર છે, ખરેખર તો ચારિત્ર એવું છે, બાકી બધું શેષનું અશક્ય, એ સિવાયનું બધું અશક્ય છે. એવા ચારિત્રને એટલે એવા વસ્તુ ધર્મને એવા સિદ્ધાંતને અહીંયા ઉપદેશ કરવામાં આવે છે. આમ પાંચમા રામણીનું શાસ્ત્ર રચેલું છે, ચોથાવાળા રીતનું છે હે? કાલ તો નહોતા ને જતા, કાલે સામનું નક્કી કરાવી દઈએ આપણી પાસે, પછી પોતે ગાપથી મારી જાય છે. ઠીક છે, તમે બધા ભેગા થયું, હું તો આવું કે ના આવું. બસ ટ્રેનમાં તે દિવસે એમ કહેતા કે આપણે જલ્દી મોક્ષે જવું છે, કારખાનું છૂટે છે હે, એવું વિશે છે. આજે મોડા છો છે ને પ્રસાધ્યમાં નિયમિત રીતે મોડું આવવું એ શાસ્ત્રનું શું છે હે? અવિનય છે, અપમાન છે. કલાક ન જોયો તો અડધી કલાક તો જાઉં ના, એટલું પણ એમ નથી આયા હે. એટલે એમ જ અડધી કલાક હવે ન જવું મોડું થાય તો એમ નથી, પણ બરાબર નિયમિત આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કિંચન થી તર્ક સ્પષ્ટ અર્થ કર્યો છે, ત્યાં જે અન્વયાર્થ છે એમાં આશય શબ્દ એવો અર્થ, એમના એવો આશય છે કે અન્ય પરિગ્રહ તો શાનો હોય, પ્રશ્નાર્થ કરીને તર્ક ને અધ્યાર, તર્ક શબ્દ ને અધ્યાર રાખ્યો છે. બરાબર અર્થ કર્યો છે. કિંચ કિંચન નીતિ તર્ક હો, એમાં જરા પણ તર્ક કેમ ચાલે, જરા પણ પ્રશ્ન હોય જ કેમ, એમ કહે છે. કિમ કિંચન પરિગ્રહિત તર્કો વિચારો ક્રિયતે તાવત, થોડો પણ પરિગ્રહ કરવા જેવો છે એવો તર્ક અથવા વિચાર કેમ કરી શકાય, એમ કહે છે. જ્યાં નિર્ગ્રંથ માર્ગ છે, સંપૂર્ણ નિર્દોષ થવાનો ઉપાય રૂપ માર્ગ છે, ત્યાં થોડો પણ પરિગ્રહ રાખવા જેવો છે, થોડો પણ પરિગ્રહ કરવા જેવો છે એવો તર્ક કે વિચારને કેમ કરી શકાય, એને ત્યાં અવકાશ છે નહીં. કશ્ય કે અપુનર્ભવ કામિનો, અપુનર્ભવ કામિનો એટલે અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયમ આત્મ, અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયાત્મક મોક્ષાભિલાષિન. અપુનર્ભવ, પુનર્ભવ નહીં થવાની ઈચ્છા વાળો, જેને ફરીને જન્મવું નથી, ફરીને જેને જન્મ લેવો નથી, એવી જેની કામના એટલે ભાવના છે એને અપુનર્ભવ કામી ન કહેવામાં આવે. અથવા એ નાસ્તિથી લીધું, અસ્થિથી અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયાત્મક એવું જે મોક્ષ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય એવા જે જ્ઞાનાદિ ચતુષ્ટય છે, તે સ્વરૂપ મોક્ષ ચતુષ્ટયાત્મક એટલે તે સ્વરૂપ એવું જે મોક્ષ, એ મોક્ષના અભિલાષીઓએ એટલે સંપૂર્ણ નિર્દોષ થવાના અભિલાષીઓએ થોડો પણ પરદ્રવ્યને ગ્રહણ કરીને ભેગું કરવા જેવું છે એવા તર્કનો એને અવકાશ રહેતો. ચોખ્ખી વાત લીધી છે, જરા એમાં ફૂદો છે કે કઈ ગડબડ કાઢે. દેહોપી સંગ્રહ પરિગ્રહ ઇતિ હેતુ જિનવરેન્દ્રાઃ કર્તારઃ નિષ્પ્રતિકર્મત્વમ ઉપદિષ્ટવંતઃ. કેવા છે જિનેન્દ્રો, જિનવરેન્દ્રો, કે જે નિષ્કર્મત્વ ગણાને જેણે ઉપદેશ આપ્યો છે, ઉપદિષ્ટવંતઃ ઉપદેશવાળા છે, તેનું નિષ્કર્મત્વમ શરીર પ્રત્યે કોઈ પણ સંસ્કાર અથવા કર્મ કરવું નહીં. કેમ, એમાં શું આશય છે કે સંઘ પરિગ્રહ ઇતિ હેતુ, દેહોપી સંગ્રહ પરિગ્રહ ઇતિ હેતુ, દેહ પણ એક જીવને બહારમાં સંઘ છે અથવા પરિગ્રહ છે, અસંગ દશા કોને કહેવી એને, એનો વિષય આવ્યો. દેહથી પણ અસંગ થઈ જવું, દેહનો પણ જેને સંગ નહીં એને અસંગ પણ કહેવામાં આવે છે. પછી બીજાનો સંગ કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી, સાધર્મીનો સંગ કરવો કે નહીં, વિશેષ ગુણીનો સંગ કરવો કે નહીં, કે કોઈનો સંગ કરવામાં પ્રશ્ન રહેતો નથી. તારું પોતાનું સ્વરૂપ સંપૂર્ણ ગુણવાન છે અને એથી વિશેષ ગુણવાન કોઈ જગતમાં છે, કેમ કે બધા આત્માઓ સરખા ગુણવાન છે, વિશેષ ગુણી તો પર્યાય અપેક્ષા એ લીધું છે. તો પર્યાય બીજાનો પરદ્રવ્યનો સંગ કરે એના કરતા પર્યાય સંપૂર્ણ ગુણવાનનો સંગ કરે એ શું ખોટું છે, કે એમાં પરદ્રવ્યના સંગની જરૂર રહેતી નથી, એવો વિષય છે. ચારે ધર્મ ફક્ત છે, જ્યાં સુધી ઉપયોગ પરદ્રવ્યના સંગમાં પરસંગમાં જાય છે ત્યાં સુધી તે ઉપયોગ અધર્મપણાને ભજે છે, બસ ચોખ્ખી વાત છે. અને સ્વસંગમાં જાય છે એ સ્વસંગ છે, એ સ્વ છે તે સત છે, અને સત છે એનો સંગ તેને સત્સંગ કહેવામાં આવ્યો છે, એ નિશ્ચય સત્સંગ છે. એવી વાર્તા કરનારનો વ્યવહાર સંયોગ રાગ એને વ્યવહાર સત્સંગ કહેવામાં આવ્યો છે, ખરેખર એમ છે. જીવિત શરીર છે જ નહી, શરીર ત્રણે કાળે મળ્યું જ છે. જીવિત શરીર કેવું મળી? શરીર તો પૂતગળ નું બનેલું છે, અને પૂતગળ જીવિત હોય, પૂતગળ જીવિત હોય શકે? મળદામાં અત્યારે ફેર લાગે છે, આયુષ છૂટે પછી શરીરની સ્થિતિ, આયુષ હોય ત્યાં સુધી શરીરની સ્થિતિ, એમાં ફેર લાગે છે ને? તે એનું પર્યાયનો ફેર એના કારણે છે, આત્માને કારણે નથી. શું કહ્યું કે દેહોપી સંગ્રહ પરિગ્રહ ઇતિ હેતો જીવરેન્દ્ર કરતાર નિષ્પ્રતિકર્મત્વમ ઉપદિષ્ટવંત. દેહ પણ પરિગ્રહ છે અને સંઘ છે એવા આશયથી જીનેન્દ્ર એ પણ શરીર પ્રત્યે નિષ્કર્મપણું ઉપદેશું છે, કે શરીરના સંસ્કાર કાંઈ પણ કરવા જેવા મુનિએ નથી. અને મુનિ શરીર સંસ્કાર કરે તો મુનિ રહેતા નથી. આવશે મુનિ છે એ શરીર સંસ્કાર માટેના કોઈ સાધન રાખે નહીં, પાણી નહીં, તુવાલ નહીં, પછી આગળની તો કોઈ વાત રહેતી નથી. શુદ્ધોપયોગ લક્ષણ પરમ ઉપેક્ષા સંયમ બલેન દેહોપી નિષ્પ્રતિકારિત્વમ કથિતવંત ઇતિ. શું એમણે ઉપદેશમાં ઉપદેશ કર્યો? શુદ્ધોપયોગ લક્ષણ પરમ ઉપેક્ષા સંયમ બલેન દેહ પ્રત્યે નિપ્રતિકારિત્વમ, કોઈ નિષ્કર્મપણું રાખવું સેના બળથી? આધાર શું? શુદ્ધોપયોગ લક્ષણ પરમ ઉપેક્ષા સંયમ બલે, સંયમ ના બળથી. કેવો સંયમ? કે શુદ્ધ ઉપયોગ લક્ષણ પરમ ઉપેક્ષા નામનો સંયમ. કે શુદ્ધોપયોગ ના કારણે જેને પરમ ઉપેક્ષા, સદંતર ઉપેક્ષા વર્તે છે બાહ્ય પદાર્થો શરીરાદિ પ્રત્યે, શુદ્ધોપયોગ ના રસથી, શુદ્ધોપયોગ ની વિશેષતાથી, આત્માના શુદ્ધોપયોગ એટલે આ શુદ્ધાત્માના તીવ્ર રસને લઈને જેને પર પર શરીરાદિથી ઉપેક્ષા વર્તે છે, એવું જે પરમાર્થ સંયમપણું છે એના બળ દ્વારા જેને દેહ પણ, દેહ પ્રત્યે પણ નિષ્પ્રતિકારિત્વ, દેહ પ્રત્યે કાંઈ પણ કરવા જેવું નથી, એવું જેમણે કહ્યું કથિતવંત તે જીનેન્દ્ર છે. જીનેન્દ્ર આમ કહ્યું હતું. ઇતિ એટલે આમ. તો જ્ઞાય તેથી એમ જણાય છે કે મોક્ષ સુખાભિલાષિણામ નિશ્ચયેન દેહાદિ સર્વસંગ પરિત્યાગ ઉચિતો અન્યસ્તુ ઉપચાર એવ. તેથી એમ જણાય છે કે મોક્ષ સુખના અભિલાષી એટલે પૂર્ણ સુખના અભિલાષી એ નિશ્ચયથી દેહાદિ સર્વસંગ પરિત્યાગ જેને ઉચિત છે, શરીર પ્રત્યે પણ ઉપયોગ દેવો તે દેહનો સંગ છે, અને શરીર હોવા છતાં શરીર પ્રત્યે ઉપયોગ ન જાય તો એ અસંગપણું છે, એવું અસંગપણું ઉચિત છે. જેને પરિપૂર્ણ મોક્ષ અથવા સુખ જોઈએ એને દેહાદિ પ્રત્યે પણ, દેહનો સંગ પણ સર્વથા ત્યાગ કરવા જેવો છે, તે જ ઉચિત છે. અન્યસ્તુ ઉપચાર, બાકી બધું ઉપચારમાં જાય છે, એટલે વ્યવહારે સંગ છે બધું ઉપચારથી કહેવામાં આવે છે. એ રીતે અહીંયા આ પ્રમાણે ભગવાન જીનેન્દ્રનો ઉપદેશ છે એમ કહીને સિદ્ધાંતનું નિરૂપણ કર્યું. મૂળમાં છે જીનો જીનવરિંદા સંગમ તે જીનવરિંદા, શરીરનો પણ સંગ છે એમ. જે 11 ગાથા છે એનો વિષય જયસેનાચાર્ય દેવે લીધો છે. આમાં નથી. એમાં સ્ત્રીને નિર્વાણનું નિરાકરણ કર્યું છે. શ્વેતાંબર મતની અંદર સ્ત્રી પર્યાયમાં પણ મોક્ષ થાય છે અને ભગવાન મલ્લીનાથ એનો જન્મ જ સ્ત્રી પર્યાયથી હતો એ રીતે એક આધાર લેવામાં આવ્યો છે. એનું અહીંયા નિરાકરણ એટલે નિષેધ કર્યો છે કે સ્ત્રી દેહ કદી પણ પરિપૂર્ણ પુરુષાર્થ થાય એવું બનતો નથી. કેમ કે શરીર સ્ત્રીનું છે અને સ્ત્રી ધર્મના કેટલાક પ્રકારો છે એની અંદર 25 નું મથાળું. હવે અપવાદના કયા વિશેષો છે તે કહે છે. એ અપવાદની વિશેષતા કેટલે હદે છે એનું અહીંયા વિવરણ છે 225માં. અપવાદ થાય તો અપવાદની હદ કેટલી, વિશેષતા કેટલી, એ 225 ગાથામાં થાય. જીણમગ્ગે લિંગમ જળદાદ રોમિ ભૈરમ ગુરુવર્ણ પ્રિય વિણવો સુપ્ત જયનમ ચરણે દીક્ષમ. યથાજાત રૂપ જે લિંગ એટલે જન્મા પ્રમાણે રૂપ એવું જે લિંગ, લિંગ એટલે શરીરનું ચિહ્ન, નગ્ન પણ યથાજાત જેમ જન્મતી વખતે શરીર નગ્ન હોય છે એમ મુનિનું શરીર પણ નગ્ન હોય છે. સવસ્ત્રપણે મુનિપણું હોય શકે એમ કહ્યું. તે જિનમાર્ગમાં ઉપકરણ કહેવામાં આવ્યું છે. એવું નગ્ન શરીર હોય તેને જિનમાર્ગમાં હજી તો ઉપકરણ કહ્યું છે. એટલે સવસ્ત્ર શરીરને તો આયા ચર્ચાનો વિષય જ રહેવા દીધો નથી. કહેવામાં આવ્યું છે ગુરુના વચન એ પણ ઉપકરણ કયા છે. ગુરુના વચન સાંભળવા એટલો શબ્દ પૂર્વનો સંગ કરવો એમ કે છે. ઠીક. ગુરુ કોને કહેવા કે જે વારંવાર વિતરાગી આત્માનું સ્વરૂપ બતાવે, શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવે એને ગુરુ કહેવા. આપણે લીધું દીપચંદજી આત્મઅવલોકન મને બહાર પડ્યું ને આપણે, એમાં એ ગુરુનું સ્વરૂપ લીધું. અહીં તો કહે છે કે વારંવાર શુદ્ધાત્માનું સ્વરૂપનું વચન પૂર્વક જે આવે ગુરુના મુખેથી એ પણ ઉપકરણ છે. બાહ્ય પરિગ્રહ છે એ પણ અપવાદ માર્ગમાં જાય છે, સિદ્ધાંતમાં છે. સિદ્ધાંતમાં તો આત્મામાં સમાઈ જવું એ સિદ્ધાંત છે. ઉપદેશ સાંભળવાનો એટલો રાગ ઉપદેશ સાંભળવાનો કરવો એ ખરેખર સિદ્ધાંતમાં છે. એવી ચર્ચા નીકળી ગઈ સોગાની લીધું છે બનતા સુધી. એમ કહ્યું કે આપને સાંભળ્યા પછી તો એવો મસ્તી થઈ કે ફરીને ચર્ચામાં આવવું નથી. મળી એમ વિચાર આવ્યો કે ગણધર દેવો પણ સાંભળવા જાય છે. બે નહીં છે ને એમ કે બે નહીં છે ને એમ થાય પણ કેનાર એમ કહ્યું તો કે નહીં એક જ નહીં છે, બે નહીં છે, એક નહીં બીજો નહીં જ નથી ને એમ કે છે. નહીં એટલે ન્યાય, ન્યાય તો એક જ છે કે વિતરાગતા થાય તે એક જ ન્યાય છે, બીજી વાત અહીંયા છે. એ સિદ્ધાંતમાં માનનારા હતા, અપવાદમાં માનનારા નહોતા. અથવા મોક્ષ માર્ગીઓમાં જેના પરિણામની અથવા પુરુષાર્થની તેજ ચાલ હોય, તેજી હોય, એ પ્રકારના એ સાધક હતા. એટલે તો એકાવતારીમાં છે, અહીંથી દેવલોકમાં ગયા, મનુષ થશે કે ચરમ શરીર સીતા, બીજી કઈ ગરબડ નહી. એટલે એ પ્રકાર આવતો ત્યાં. યથાજાત રૂપ જે લિંગ તે જિનમાર્ગમાં ઉપકરણ કહેવામાં આવ્યું છે, ગુરુના વચનને પણ ઉપકરણ કયા છે. સૂત્રોનું અધ્યયન, શાસ્ત્રો સૂત્રબદ્ધ થયેલા શાસ્ત્રો હોય, એ શાસ્ત્રોનું અધ્યયન એ શાસ્ત્રો છે, એ પણ ઉપકરણ છે. અને વિનય, એ વિનય પણ ઉપકરણ છે. વિનયમાં શું લીધું છે? મનના પર, મનના પૂતગળો, ચિત્ત પૂતગળો, એને વિનય કહે છે. સૌ ચોગડો કર્યો છે ને બધું નીચે, શુદ્ધ આત્મતત્વને વ્યક્ત કરનાર દર્શનાદિક જે પર્યાયો, તે પરિણામ, તે રૂપે પરિણમેલા પુરુષ પ્રત્યે વિનિતતાનો, વિનયપણાનો અભિપ્રાય પ્રવર્તનારા જે ચિત્ત પૂતગળો, બીજા વિશેષ ધર્મી પુરુષો, ધર્મી આત્માઓ પ્રત્યેનો વિનય, એ વિનય પેલા મનમાં રાગ થાય છે ને, એવા જે ચિત્તના પૂતગળો છે એને ઉપકરણ કહ્યું છે. ઉપકરણ છે, એને પરિગ્રહમાં નાખવામાં આવ્યો. શુભ ભાવ પરિગ્રહ, પછી ભેદ લીધા છે બધા શુભ ભાવના ભેદો, પણ એ બધાને પરિગ્રહ કહેવામાં આવે છે. આ તો શું છે કે મનના પૂતગળો, વચનના પૂતગળો અને કાયાના પૂતગળો, એ મન વચન કાયાના પૂતગળો આશ્રિત જેટલો કોઈ શુભ ભાવ થાય મુનિને, અશુભ ભાવ તો મુનિને હોતો નથી. એ તમામ ને પરિગ્રહ અને ઉપકરણ કહેવામાં આવ્યા છે. એકાંત વિતરાગતા કરવા જેવી છે એમ અહીંયા છે. એકાંતે વિતરાગતા આદરણીય છે, એકાંતે વિતરાગતા ધર્મ છે, અને એકાંતે રાગપણું તે અધર્મ છે. જે એકાંત છે ને એમાં ક્યાં એકાંત કામ આવે?
Lord, the name of the Lord, the Lord, the Lord.